યતિ પ્રમાદ કષાય અને યોગ, આ જે કારણો છે એ મારા ભવભ્રમણના કારણો છે. આ નિદાન કરી લીધું એણે, નિદાન કર્યું એટલે હવે ઉપચાર કરવો હોય તો કરો, ન કરવો હોય તો ન કરો, કરવો હોય તો એનું પથ્યાપથ્ય શું, એની વાત આવીને ઊભી છે. કોઈ એમ કે ભાઈ તમારું કન્સલ્ટેશનમાં શું થાય, પછી કે જુઓ આ છે હવે આટલા વખત કરવું પડશે, આ દવા લેવી પડશે, આટલો ખર્ચ થશે, આટલું તમારે ધ્યાન રાખવું પડશે, આટલા સમય સુધી તમારે આની આટલી આ સૂચનાઓ, બોલો ઈચ્છા છે તો આપણે કંઈક ના હમણાં અનુકૂળ નથી, મારા ઘરે પ્રસંગ આવવાનો છે, મારા ઘરે મને હમણાં અત્યારે કંઈ ફુરસદ નથી. તો સંસારમાં રખડવું તો રખડ, જ્ઞાની કે છે અનંતકાળ ગયો વધારે, પણ નિદાન થાય એટલે જીવને ખ્યાલ આવે પુરુષાર્થની દિશા, કયા કારણોથી સંસારમાં પ્રવભ્રમણ કરે છે તેનો બોધ આ ચોથી દ્રષ્ટિમાં જીવને થાય છે. અને એના કારણભૂત મિથ્યાત્વ આદિ દોષને દૂર કરવાનો પ્રબળ પુરુષાર્થ આદરે છે. હવે એના પુરુષાર્થની દિશા નક્કી થઈ ગઈ, પુરુષાર્થ હવે શું કરવાનો છે, યોગ દ્રષ્ટિમાં જીવને પુરુષાર્થની દિશા શું, જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ દશા મોક્ષ પંથ, શા નક્કી કરી નાખ્યું, એને ખબર છે કારણો શું છે પકડાયા, પછી હવે શું કરવાનું, બંધના કારણો જો સમજાય તો તે બંધના કારણોને છેદવા. આ સાદામાં સાદો ધર્મનું સ્વરૂપ છે, સરળમાં સરળો, બાકીની બધી માથાકૂટમાં મૂકી દે, પણ કારણ સમજાવવું જોઈએ કે આ મને બંધનું કારણ છે. સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી, પ્રભુ મારી દશા તો જુઓ, મને ખબર છે કે આ બંધન છે તો એનો ત્યાગ થઈ શકતો, એનો ત્યાગ હું કરતો નથી, આ પ્રતિબંધરૂપ છે. તે બંધન નથી ત્યાગ, એનો ત્યાગ થઈ શકતો નથી, એનો હું ત્યાગ કરતો નથી, એ લક્ષમાં આવતું નથી કે આ મારે છોડવું જોઈએ અથવા આનો મારે ત્યાગ કરવો જોઈએ, દિસતું નથી. અહીંયા ચોથી દ્રષ્ટિમાં જીવને નિદાન થાય છે, નિદાન થાય છે કે અહીંયા એને હવે ભવભ્રમણના કારણો શું છે અને એ આ બોધની ઉચ્ચતા થઈ, એને જે ત્રણ દ્રષ્ટિમાં બોધ થયો એ બોધ ધીરે 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 વધતા વધતા એ શોધતો હતો કે સંસારમાં મજા નથી, મજા નથી, સુખ નથી, સુખ નથી, એ બધું કરતાં કરતાં શેને કારણે નથી આ સંસારમાં, આ શું કામ સંસાર છે, એ પકડાઈ ગયો. ડાયગ્નોસિસ નિદાન, રોગ નિદાન સુધી પહોંચ્યો, અને રોગ નિદાન વિનાની ચિકિત્સા ફળદાયક નથી, એટલે હવે એ યોગ ધર્મ આચરવા માટે પુરુષાર્થ કરે છે. યોગ ધર્મની શરૂઆત, યોગ ધર્મ એટલે શું, અને યોગ એટલે ફરીથી પાછું ભૂલવું નહીં, યોગ એટલે આત્માનું મોક્ષ સાથે જોડાવું. તે બસ આ નિદાન થયા પછી હવે જે પ્રવૃત્તિ, જે વ્યવહાર, જે ક્રિયા, જે વિધિ એ કરશે એ યોગની દ્રષ્ટિએ કરશે, ઓગની દ્રષ્ટિએ નહીં. યોગનો અર્થ એ કે હવે એ મુક્તિ સાથે જોડાશે, જે કરવું છે એ કરવું છે કે જેથી આ જીવની મુક્તિ થાય, જો ન થતી હોય તો એ કરવું નથી, આટલું સ્પષ્ટ. જો આનાથી બંધન થતું હોય તો એ બંધન જોતું નથી, સ્પષ્ટ વિવેક એનામાં જાગે. એટલે બંધ અને મોક્ષ આ બે જ પ્રકારના તત્વ એવા સમજાય છે, ને નવ તત્વની અંદર બે તત્વ, જીવ અને અજીવ. એ જીવ અને અજીવના આશ્રવનો સંયોગ છે ત્યાં સુધી બંધ છે પરિણામ, અને એનો સંબંધ અને નિર્જરાનો સંબંધ છે ત્યારે પરિણામ મોક્ષ છે. આજ સુધી જીવ અજીવના આશ્રવમાં હતો, જેનો આશ્રવ થતો હતો એનો આશ્રય હતો, જેનો આશ્રવ હતો એનો આશ્રય હતો. હવે એ બંધનું કારણ બને છે, એનું પરિણામ બંધ મળે છે એ ખ્યાલ આવ્યો તો પછી એ આશ્રમની જગ્યાએ એ સંવરમાં કરે, તો જેનો એ સ્વીકાર હતો એને છોડે, સંવર એટલે જે આવતું હતું એને રોક્યું, કેમ કે આવતું તો એનું પરિણામ શું થયું? બંધ થતો હતો. તો હવે એને રોકવાનું શરૂ કર્યું કે ચાલો હવે તો જો મોક્ષનું કારણ યોગ, હવે તો મોક્ષ સાથે આત્માનું જોડાણ કરવાનું છે. એટલે અત્યાર સુધી બધા ધર્મો થતા હતા, પણ એ બધા ધર્મો ઓગ સંજ્ઞાને કારણે થતા હોવાને કારણે પરિણામ એ જ રહેતું હતું, જે સંસારમાં રહેતું હતું એ જ ધર્મમાં રહેતું હતું. સંસારથી પણ બંધાતો હતો અને ધર્મથી પણ બંધાતો હતો. યોગ દ્રષ્ટિ જીવનમાં આવે, પરમાર્થ દ્રષ્ટિ જીવનમાં આવે, કે જે અત્યાર સુધી બધી જ પ્રવૃત્તિનું પરિણામ બંધ, હવે બંધમાંથી નીકળતું છૂટવું છે. અને જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો નથી, એને ખ્યાલ આવે. હવે પછી પોતાની પ્રકૃતિનો ખ્યાલ સૌથી વધારે કોને આવે? વૈદ્ય કરતાં પણ પોતાને આવે, ડૉક્ટર કરતાં પણ પોતાને આવે, સગા સંબંધી કરતાં પણ પોતાને આવે, એક અપેક્ષાએ ગુરુ કરતાં પણ પોતાને આવે. જો આત્મનિરીક્ષણ કરે તો, જો અંતર્મુખી સાધનાનો સાથ લે તો, જો પરિણામોનું અવલોકન કરે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. એમાં પછી કોઈ તીર્થંકરે શું કરી શકવાનો? તું જો તારા દોષ તરફ તારી દ્રષ્ટિ ન હોય તો કોઈ જ્ઞાની તને આવીને તારી ન શકે, માર્ગ બતાવી શકે. જ્ઞાનીઓ માર્ગદર્શક છે, કૃપાળુદેવે લખ્યું છે, તો વટે માર્ગો એક મટે માર્ગો બીજા વટે માર્ગોને આંગળી ચીંધીને રસ્તો બતાવીને ચાલ્યો જાય, એના વતી ચાલી ન દે. એના વતી ચાલી ન દે. આપણે હમણાં ઓલા લખાજીરાજ રોડ પર કેટલી દુકાન છે, કરિયાણાની દુકાનવાળી પતિરાની, એ શું લખે? પેલા લખે ખાંડેલો ખીચડો, ખાંડે પછી લખે રાંધેલો ખીચડો. હવે મેં કીધું કે હવે ચાવેલો ખીચડો, કેમ કે અમારે ખાંડવો નથી, રાંધવો નથી અમને, તો તૈયાર દે થોડોક ચાવેલો દઉં. એટલી બધી આ જરૂર શરૂ, આ બધી સવલત થઈ ગઈ છે, આપણને બધું જ રેડીમેડ જોઈ છે, તૈયાર પડીકા જોઈ છે, બસ ગરમ પાણી કરીને નાખી દો ને અમે ખાઈ લઈ. અધ્યાત્મની અંદર એ મોક્ષ પામશે તો એનો જ મોક્ષ હશે, પામેલો મોક્ષ, પામેલો પમાડશે, માર્ગ ચિંતન કરશે, દ્રષ્ટા બનશે, માર્ગ પ્રકાશક બનશે, માર્ગને આલોકિત કરશે, પણ ચાલી નહીં દે આપણા વતી. શક્ય નથી, વ્યવહારમાં બધું શક્ય દેખાય છે, વ્યવહારમાં બધું શક્ય દેખાય છે, કે આવી ઔષધિઓ લેવી, એ ઔષધિઓ વાટવી, એના લસોટા કરવા, પછી ગોળી તૈયાર, અર્ક મળે છે, અર્ક બધો તૈયાર મળે. સેજ બસ એક ગોળી લઈ લો, વાત પૂરી થઈ ગઈ, 65 ઔષધિ આવી ગઈ અંદર. વ્યવહારમાં બને છે, કેમ કે પૂતગઢની બધી લીલા છે, અને એ પૂતગઢની મેળવણી, ભેળવણી, સેરવણી એ પૂતગઢના ધર્મ છે. એક આત્મા બીજા આત્મામાં મળી શકતો નથી, એટલે એક આત્મા બીજા આત્માનું કંઈ કરી શકતો નથી. એ કઈ અપેક્ષાએ? આ અપેક્ષાએ, કે આખરે તો એને જ પોતે જ કરવું પડે છે. હા, એ એટલે કંઈ કરી શકતો નથી, એટલે આવા જે આત્માના પરિણામ છે એ પોતાના જ છે, સુખ દુઃખ છે એ પરિણામ છે. તો ચાવવાની ક્રિયા છે, આહારની અંદર કોળિયો ઉતારવાનો છે એ પોતાને ઉતારવાનો છે. પણ અહીંયા એને જાણ થાય, નિદાન થાય, એ સુધી પહોંચ્યો, એની અંદર દોષનો ત્યાગ થયો. ચોથી ભૂમિકામાં આવ્યો એટલે કયો દોષનો ત્યાગ થયો? ઉત્થાન એટલે અસ્થિરતા. અસ્થિરતા એટલે એક પ્રવૃત્તિ કરતા કરતા વચ્ચે બીજી કેટલી કરી નાખે, સ્થિર ન રહે, એક જ પ્રવૃત્તિમાં સ્થિર ન રહે. એટલે કે છે કે એને એનું ચિત્તનું ઉડી જવું, ઉઠી જવું, ઉભગી જવું, એટલે ધર્મના અનુષ્ઠાનમાં એને ચિત્તની અસ્થિરતા, આ એને પાછો બીજો દોષ જે હતો. એ દોષ યોગ ધર્મની અંદર અગાઉના ત્રણેય દોષ છે, જે ખેદ, ઉદ્વેગ અને ક્ષેપ. આ બધા દોષો ઉત્થાનને કારણે પાછા ફરી જો દોષ ચાલુ રહે તો એ દોષ પાછા ફરી આવી જાય. જો એની સ્થિરતા ન રહે તો તરત એને આ બોધ જો ન હોય, ચોથી દ્રષ્ટિનો, કારણોનો, ભવ ભ્રમણનો, નિદાનનો, ચોક્કસતાનો બોધ ન હોય તો ફરી ખેદ થાય કે ભાઈ ક્યાં સુધી કરવું. કામ કરતાં કરતાં થાકી જાય, ધર્મની ક્રિયા કરતાં કરતાં ઉદ્વેગ થાય. આ વસ્તુ જે છે એની બદલે આ ઉત્થાનમાં એમ કહે છે કે આ જે ચોથો દોષ છે એ આદરેલા સાધનામાં ચિત્તને સ્થિર થયે છે અને આજ સુધી મેળવેલી સિદ્ધિ છે એ હારી ન જવાય, દૂર કરેલા દોષો નહીં તો જીવનમાં બસ અનંતવાર આ બન્યું છે. એણે દોષોને દૂર પણ કર્યા છે પણ આ ગ્રંથિભેદ સુધી આવીને જીવ પાછો ગયો એટલે ઓલા ત્રણેય ત્રણ જે કંઈ કર્યું તે બધું દડી દડીને. જ્ઞાનીઓ કહે છે આ જીવે અનંતવાર પુરુષાર્થ કર્યો છે અને આ પુરુષાર્થ એનો ખૂબ વાર થયો છે, કેમ કે ખરેખર સંસારમાં સુખ ન હોવાને કારણે એને સુખ મળે તો નહીં જ પણ બોધ નથી. બોધના અભાવે એણે જે પ્રયત્ન કર્યા એ પ્રયત્નમાં ક્યાંય એને આ ચોથી દ્રષ્ટિમાં ગ્રંથિભેદમાં એ આવી શક્યો નહીં. મિથ્યાત્વના અંત સુધી આ પહોંચવાની વાત છે. સમ્યકત્વની પૂર્વ અવસ્થા અને મિથ્યાત્વના અંતની અવસ્થા એ બરોબર જો સમજી લઈએ તો આ જીવને ત્યાં સુધી પહોંચવામાં એના પ્રયત્ન અનેકવાર થયા છે, થાય છે, થઈ શકે છે. માત્ર એને આ ઉત્થાન દોષ રહેવાને કારણે ઓલા ત્રણ દોષ જે હટાવ્યા હતા એ પાછા આવે છે. બિલકુલ અણી સુધી પહોંચ્યો હોય અને ફરી એને પાછો કાં ખેદ આવે, કાં થાક આવે, કાં અરુચિ આવે, કાં કંટાળો આવે, કાં થાકી જાય, કાં ધીરજનો ત્યાગ થઈ જાય, અસ્થિરતા આવી જાય, અટકી જાય છે ત્યાં. સાધનામાંથી ચિત્ત ઉભગી જાય, એને એમ થઈ જાય કે હવે બહુ કર્યું, કાંઈ થયું નહીં, આમને તેમને. અને કેટલીક વાર પછી એને સિદ્ધિ ધારી હોય ન દેખાતી હોય એટલે પછી સંસાર પાછો મીઠો લાગે. હાલને સૂતા જેવું કોઈ સુખ પડ્યા છે, ગોદડા ઓઢીને શું વાંધો છે. એટલે કે છે અહીંયા મોટી નુકસાની થાય છે એની, પ્રાપ્ત કરેલી સિદ્ધિ હારી જાય છે. એ હારી ન જવાય એટલા માટે આ ભૂમિકામાં જો એ રહે સ્થિર. આવી ગયો છે એવો છે કે અપુનર્બંધકની એની અવસ્થા થઈ ગઈ છે કે જો ધારે તો હવે એવા ઉત્કૃષ્ટ કર્મો બાંધશે નહીં. કર્મોનું બળ પણ બેલેન્સ ઓછું થઈ ગયું છે, 70ની બદલે એક જ કોડાકોડીમાં પહોંચ્યો છે, ચર્માવર્તમાં આવી ગયો છે. અને ક્રમશઃ ત્રણેય દ્રષ્ટિને પસાર કરતો 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 આ ચોથી દ્રષ્ટિના અંત સુધી હવે મોહની ગ્રંથિ એને જાણી કે આ મિથ્યાત્વ એટલે મોહ, મિથ્યાત્વનું સ્વરૂપ એટલે મોહની પ્રબળતા, એકદમ ભ્રાંતિ કરાવે એવું. એની સાથે એવો લગાવ છે કે એના બંધનો છોડવા જીવને આકરા લાગે, બહુ આકરા લાગે, બહારથી નહીં અંદરથી. મોહ અંદરથી ન છૂટે, અંતરંગની ગ્રંથિ ન છૂટે. બહારનો તો જેટલો ત્યાગ કરવો એટલો કરે પણ અંદર ભાવથી ન થાય. શ્રદ્ધામાં ઈરીએ એવી સ્થિતિની અંદર એટલે મોહની ગ્રંથિમાં ગ્રંથિભેદ કેમ થતો નથી તો સર્વસંગ પરિત્યાગીને ગ્રંથિભેદ ન થાય. સંસારીને તો સંકિત ન થાય. ઘણીવાર સર્વસંગ પરિત્યાગ કરનારાને પણ સંકિત ન થાય અને રખડપટી. આવા માટે જ્ઞાનીઓએ કીધું કે પૂર્વે અનંતવાર દીક્ષા લીધી, શાસ્ત્ર શ્રવણ કર્યા, આચાર્ય પણ કર્યું, ગ્રંથિ ભેદ કર્યો નહીં, અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં આવ્યો. જબરજસ્ત સ્થિતિ છે આ ચોથી દ્રષ્ટિની અંદર જીવને, કે મેળવેલી સિદ્ધિ હારી ન જવાય. હવે તું અહીં સુધી આવ્યો છું એટલે કે છે કે જો ભાઈ, મિથ્યા દ્રષ્ટિમાં તો અલ્પ સિદ્ધિ છે મિત્રામાં, પણ આ જે સિદ્ધિ વિચારશો ભૂતકાળની દ્રષ્ટિએ તો આ સિદ્ધિ ઘણી છે, ઘણી મોટી સિદ્ધિ છે. અનાદિકાળનો સંસાર એનો ઉચ્છેદ કરવા સુધીની રેખા સુધી પહોંચી ગયો છે, એ લાઈન બોર્ડર. હવે માત્ર એને ઉલ્લંઘન જ કરવાનું છે. એટલે કૃપાળુદેવ કહે છે કરડિયા કરવા પડશે. કેવા શબ્દ મૂક્યો છે, કેમ કે એ હજી આપણે સમજી શકીએ, હવેની પેઢી નહીં સમજે. અને પછી કે સમજાવો તો કંઈ આપણી તાકાત નથી, એને કરડિયા કરવા એટલે શું. અને પછી એમ કે ના, બધું છે ને તમે ઇંગ્લિશમાં કરો, આ પેઢીને બહુ જરૂર છે વિદેશમાં. વિદેશની માંડો, દેશમાં પહેલાં શું થયું તો જુઓ. અહીંયા પણ કંઈ ભેગું થતું નથી, કરેડિયા કરવા પડશે. એ કરેડિયા ઉપરથી કરોડિયો કરતા જાળ કરોડિયો ભોંય પડી પચતા એ વણ તૂટેલી તાતણી પાછો ચડવા અટકી નહીં, સતત એની જાળું ગૂંથ્યા જ કરે. એમ એવી જીવની અંદરની સ્થિતિ છે. એટલે કહે છે કે અહીંયા સુંદર સિદ્ધિ મેળવી છે, અને હવે જો ધર્મ સાધનામાં એ સાવધાન થઈ જાય તો સ્થિર થઈ જાય. અહીંયા એને ફરી ભાવ પ્રાણાયામની, યોગનું ત્રીજું અંગ ભાવ પ્રાણાયામની પ્રાપ્તિ, એને વિશેનું વિશેષ વર્ણન તો આવે છે, પણ ભાવ પ્રાણાયામની ટૂંકની અંદર જો જૈન દર્શનની અંદર આ જબરજસ્ત આ દ્રષ્ટિ આવી છે પ્રાણાયામની. અન્યત્ર શ્વાસથી રોકાઈ ગયા છે, શ્વાસના બળથી જ આખી સિદ્ધિ. પછી એ જે શ્વાસનો આધાર લીધો છે એટલે સિદ્ધિનો આધાર દેહની થાય છે, એનું પરિણામ દેહની અંદર થાય છે, રોગ દૂર થાય છે, શરીરામ થાય છે વગેરે વગેરે. શરીરમાં અનેક પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થાય, લઘુતા અણિતા ગુરુમાં ઘણી પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થાય, શરીર હલકું થાય, અધર થઈ શકે વગેરે વગેરે. અહીંયા પ્રાણાયામને બરોબર જૈન દર્શનકારો પકડો પ્રાણાયામને. અત્યારે પણ જે આપણે પ્રાણાયામને ચાલે છે રેસકોર્સમાં અને અન્યત્ર પણ જે ચાલે છે ધ્યાન શિબિરો, બધી શ્વાસ ઉપર આધારિત છે. એ શ્વાસને એણે શ્વાસનું દ્રવ્ય સ્વરૂપ જ પકડ્યું છે, અહીંયા શ્વાસનું ભાવ સ્વરૂપ. અને ભાવ પ્રાણાયામ શબ્દ પ્રયોગ યશોવીજીજી મહારાજે શું મૂક્યો છે, પ્રાણાયામ તે ભાવથી જી દીપ પ્રભાસમ જ્ઞાન મનમોહનજીને જી મીઠી તા હરિવાણ. ભાવથી પકડો છે. આ ભાવ શું છે, રેચક. શ્વાસ લ્યો, શ્વાસને ધર નાખો, આ રેચકમાં છોડો, પછી પૂરક અને કુંભક. તો એમાં શું કરો, તો કે શું કરો રેચકની અંદર, શ્વાસ કાઢો, ખૂબ કાઢો, એકદમ પેટને વાંસા સાથે એકરૂપ કરીને પણ બધું કાઢો. તો શું કાઢવાનું છે, મોહના ભાવને દૂર કરો. એટલા બધા અંદર છે, ખાલી થઈ જાઓ મોહના ભાવોને દૂર કરવા. શું પૂરવું, ક્ષાયુપ સમિક અને ક્ષાયિક ભાવોના, એના ગુણોની પૂરણ કરો અને પછી એને પ્રાપ્ત ગુણને સાચવી રાખો. જોજો ગુણ વયા ન જાય, પ્રાપ્ત ગુણોને સાચવી રાખો. એમ ત્રણ પ્રકારનો ભાવ પ્રાણાયામ અહીંયા આ દશામાં જીવને આવે છે. ચોથી દ્રષ્ટિમાં એટલે મિથ્યાત્વના અંતની ભૂમિકામાં હવે જીવ આવ્યો છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે, કિનારા ઉપર આવીને ઊભો છે, બોર્ડર લાઈન ઉપર છે. કાં તો એ આમ જશે અને કાં તો પાછો તત્વ શ્રવણ. સરસ મજાનો ગુણ શ્રવણ સમિયાનો છે, એવો સરસ મજાનો શુદ્ધ ગુણ છે કે બોધ સાંભળે તો અંદરમાં શરવાણી ફૂટી નીકળે, જ્ઞાનનું ઝરણું વહે, ચિંતનની ધારા શરૂ થઈ જાય અંદર, સતત અંદર આખો ચેતનનો પ્રવાહ શરૂ થઈ જાય. દિવસ ને રાત જે કાંઈ કામ કરતો હોય, ગમે તે સંસારના કામ કરતો હોય, પણ આવો જ્ઞાનાક્ષેપક વંતને એક સમય માત્ર પણ ચિત્તમાંથી સદગુરુનો બોધ ખસે નહીં. એટલે તત્વ શ્રવણની ધારા એ ધર્મનો એવો પ્રેમ લાગે છે કે આત્મા અત્યંત લીન થાય છે. તો તત્વ શ્રવણ દ્વારા જ્ઞાન પ્રવાહ નિરંતર આ સાધક આત્મામાં વૃદ્ધિ પામ્યા જ કરે છે. ગુણ છે કયો? સમિયાનો. સમિયાનો ગુણ હોવાને કારણે મળેલો બોધ પ્રજ્વલિત જ થયા કરે છે. હવે મળેલો બોધ પ્રજ્વલિત થયા કરે છે. હવે બોધનો પ્રસંગ ન હોય તો પણ દશાબોધની જ રીતે ખ્યાલ આવે છે. બોધ કંઈ 24 કલાક સુધી સદગુરુ બોલતા નથી, પ્રસંગ બોધનો નથી. હવે પણ મળેલું તત્વને કારણે, સમિયાને કારણે પોતાની સરવાણી, પોતાનું ચિંતન, પોતાનું મનન, પોતાનું નિધિ ધ્યાસન, પોતાનું ધ્યાન અને પોતાની અનુપ્રેક્ષા એ તો સતત ચાલુ રહે. રહી શકે કે નહીં? બહાર ગમે તે ચાલે. મન મહિલાનું રે વાલા બીજા કામ કરે, ચાલે, બધું જ ચાલે. અંદરનો આખો પ્રવાહ જુદો હોય, અંદરની ધારા જુદી હોય, પણ જીવની મૂઢતા એવી છે કે એને તો બે ધારા હોતી જ નથી, એક ધારા મારી છે. બે ધારા, જે ધારા છે એ જ ધારામાં. એટલે સંસાર નિમિત્તની ધારામાં છે, ઉદયની ધારામાં છે. એને ઔદયિક ભાવ કહેવાય છે. આત્માના જે 5 ભાવ છે એમાં ઔદય. કેવો આત્મા? તો કે જેવો ઉદય એવો આત્મા, એવા એના ભાવ, એવું એનું પરિણામ. આત્માની સ્થિતિ કેવી? તો કે જેવો ઉદય એવો. જરાક કંઈ ઉપાધિનો ઉદય આવ્યો તો હાઈમાં મરી ગયો, અને જરાક ટેસ્ટનો ઉદય આવી ગયો તો ઓહો, અને ક્યાંક ભક્તિમાં બેસી ગયો તો પાછો એના જેવો જાણે ભગવાનથી ચડે એવો થઈ જાય. એનું કંઈ ઠેકાણું નહીં. કરતા કર્મ પ્રભાવ, એ આત્મા ત્યારે પણ કરતા છે પણ કર્મના પ્રભાવથી આચ્છાદિત છે. કર્મ નચાવે એમ નાચે છે. કર્મના તાલે જ આનું ટ્યુન છે. આ બાકી વાતમાં માલ કાંઈ નથી. આપણે કંઈક આમ કેમ આમ સરસ લાગે તો કે હમણાં સ્થિતિ કંઈક સારી લાગે છે, કે આપણે ક્યાંક ચા પીને નીકળો લાગે છે, કે આપણે કંઈક ઘરે કંઈક વાંધો પડ્યો લાગે છે. જુઓ એની આખી સ્થિતિ એક એક ક્ષણની સેના ઉપર આધારિત છે? નિમિત્ત આધારિત, ઉદય આધારિત. જેવું નિમિત્ત મળ્યું છે એવો એનો રંગ બદલે છે. પાણી કેવા રંગનું? જેવા રંગની શીશીમાં નાખો. પાણીનો આકાર કેવો? જેવા વાસણમાં નાખીએ એવો આ જીવ છે. એને પોતાનો કોઈ આકાર નથી, એને પોતાનો કોઈ રંગ નથી, કારણ કે સ્વભાવમાં નથી, સ્વભાવમાં નથી. અને વિભાવવાળો જીવ પર આશ્રિત છે, પરમાં છે, પરછાયણીમાં છે, પરબળી. સમયસારની અંદર જેને કહ્યું કે આ જીવ છે સમયસાર અને પરસમય, સ્વસમય અને પરસમય, આ પરસમયમાં જીવ છે. એને સ્વસમયમાં લાવવા માટે સમયસાર, સમયનો સાર એ છે કે તું તારા શુદ્ધાત્મા સ્વરૂપની અંદર આવ. આ સમયનો સાર છે, તારા શુદ્ધ સ્વરૂપમાં આવ. સંગ અને સંયોગો અને સંબંધ બધા જ છે, જે છે એ ઉદયને આધીન છે, કર્મને આધીન છે, પૂર્વ બંધન છે, એમાં કંઈ ફેરફાર થવાનો નથી, અપરિવર્તનશીલ છે. એમાંથી એ તો ભેગા જીવીશ ત્યાં સુધી રહેવાના છે. છૂટું તારે પડવાનું છે. એ દ્રવ્યથી છૂટા નહીં પડે પણ ભાવથી છૂટું. દરેક પદાર્થ સાથે પહેલાં વહેલાં છૂટા પડવાની ક્રિયા કેવી રીતે કરે. આ સંસારથી છૂટવું હશે તો પહેલાં દ્રવ્યથી છૂટવાનું કે ભાવથી છૂટવાનું? દેહાધ્યાસથી છૂટવું છે, દ્રવ્યથી છૂટવું છે કે ભાવથી છૂટવું છે? દ્રવ્યથી છૂટવું હોય તો થઈ ગયા, તો બધા મોક્ષ ભયા જાત. બહુ વાસ. આ સંગી જીવ અનાદિથી સંગી છે, અનાદિથી સંયોગી છે, અનાદિથી સંબંધમાં છે. પૂતગઢ સાથેના, અજીવ સાથેના, આ જ તત્વનું સ્વરૂપ છે જીવ અને અજીવ. આ છે જડ ચેતન સંયોગ, આ ખાણ અનાદિ કોઈ ન કરતા ભાખે. જિનેશ્વર ભગવંતે કહ્યું છે, હવે તું એની પછી ચર્ચા કર માગે ક્યારે ભેગો થયો. આ સોનું જેમ પથ્થરની સાથે જોડાયેલું જ છે એમ એ પછી શુદ્ધપણાને પછી પામે છે, પણ પરિપૂર્ણ શુદ્ધપણાને પામ્યા પછી પથ્થરપણાને પામતો નથી. બસ એ નિયમથી ચાલવાનું જે સિદ્ધાંત છે એને પકડી લે તો એ પહેલેથી સંગી છે, પહેલેથી સંયોગી છે, કર્મથી અવરાયેલો છે. હવે એને છૂટા પડવાનો છે. છૂટા પડવાની ક્રિયા દ્રવ્યથી શરૂ કરવી કે ભાવથી શરૂ કરવી એ નક્કી કરો. અને આપણે ધર્મનું સ્વરૂપ શું કર્યું છે એ કહ્યું. આપણે ધર્મનું આચરણ કરીએ છીએ એમાં મોટા ભાગે 80% દ્રવ્યથી કે ભાવથી? દ્રવ્યથી. એટલે ઓઘ ધર્મ થઈ જાય છે. ભાવ ઉપર લક્ષ્ય નથી, ક્રિયા ઉપર લક્ષ્ય છે, વિધિ ઉપર લક્ષ્ય છે, વિધાન ઉપર લક્ષ્ય છે, વ્યવહાર ઉપર લક્ષ્ય છે. એટલો લક્ષ્ય ભાવ સાથે. તો માનતમ સુરેશ્વરજી કહે છે કે ભાવ શૂન્ય ક્રિયા કદી આપતિ નવ ફળ, કાંઈ ફળ આપતી નથી. આનંદગંજી કહે છે એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અને એકાંત લોચન દેખે. ફળ અને એકાંત ક્રિયા કરી બાપડા રડ વડે ચતુર્ગતિ માઈ, ચાર ગતિમાં રખડે છે આ બધી ક્રિયા કરી દે. ધર્મની ક્રિયા કીધી છે, બીજી નથી કીધી કાંઈ, સંસારની નથી કીધી કે સિનેમા જોવા ગયો તો ને હોટલમાં ગયો તો ને એને કરીને ચાર ગતિ મારે, એમ આનંદગંજી નથી કહેતા. આનંદગંજી હોય, માનતમ સુરેશ્વરજી હોય, ભગવાન કુંદકુંદાચાર્યજી હોય, બધા જ જ્ઞાની મહાત્માઓનો અભિપ્રાય એક જ છે કે જીવ ધર્મનું આરાધન ભાવથી થાય અને શરૂઆત પણ ભાવથી થાય. આ ચાર દ્રષ્ટિમાં આ યોગ દ્રષ્ટિની શરૂઆત ભાવથી થઈ. પેલા વહેલા જે જીવ છે એ પેલી દ્રષ્ટિમાં આવ્યો એ પેલા ભાવથી આવ્યો, અને પેલો ભાવ એને થયું કે સંસારનું સુખ એ સાચું સુખ નથી. એટલે એને મૈત્રી કરી, મિત્રતા કરી મોક્ષ સાથે. તો પહેલા વહેલા એને ભાઈબંધ સોયદો કે હવે આપણે કંઈક મિત્ર ગોતવો પડશે કે જેનાથી આપણને સાચું સુખ મળે. એ ત્યારે મિત્રા દ્રષ્ટિથી શરૂ થયેલો જીવ આ ચોથી દ્રષ્ટિમાં એને આ તત્વ શ્રવણ થાય છે. અને તત્વ શ્રવણ થાય છે એટલે એ કહે છે કે એનો પ્રવાહ, જ્ઞાન પ્રવાહ નિરંતર આ સાધક આત્મામાં વૃદ્ધિ પામે. અને આ જ્ઞાન પ્રવાહ એટલે જેને આપણે શાસ્ત્રની અંદર જેટલું બધું આ જ્ઞાન, તત્વજ્ઞાન, એનું ભેદ વિજ્ઞાન, આ પૃથક્કરણ એવું બધું નહીં, પણ જે સ્થિતિ સાથે હોય એ સ્થિતિની અંદર એને એનું નિસારપણું સમજાય. જ્ઞાન પ્રવાહનો અર્થ સમજવો કે પોતે કંઈક ક્રિયા કરવા ગયો તો એની સાથે જોડાય નહીં, સમજે કે આ ઠીક છે, કર્તવ્ય રૂપે ઉદય રૂપે જે થાય છે એ થાય છે, પણ આ કંઈ હિતનું નથી. એટલે એની અંદર કંઈ ફેરફાર થાય તો ફેરફાર થવાથી એના પરિણામમાં ફેરફાર નથી. વસ્તુમાં ફેરફાર થાય, પરિસ્થિતિમાં ફેરફાર થાય, એમાં હાનિ વૃદ્ધિ થાય, એમાં લાભ અલાભ થાય, એમાં જય પરાજય થાય, એ થાય તો પણ એના મનની સ્થિતિની અંદર, એના પરિણામની અંદર કંઈ થાય નહીં. એને એમ થાય કે આવું થવા સર્જાયેલું હશે, હશે મેં તો કર્યું બધું, મેં કરવા ધાર્યું તું ન થયું. ખ્યાલ આવે છે? આ જ્ઞાન પ્રવાહ આ બેસતો નથી. આપણને પાછું જ્ઞાન, મોટી મોટી વાતો બહુ ગમે છે, નાની નથી ગમતી. ના, નાની વાત ગમતી નથી, બેસતી નથી, લક્ષ જતું નથી અને ધર્મ પરિણામ પામતો નથી. રૂપ બધું જ હું કરું છું, શુભ ભાવથી કરું છું, આ થયું છતાં પરિણામ ન આવ્યું, પાછા આવડા પડ્યા, ઉલટું થયું. હવે જ્ઞાન પ્રભા શું કૃપાળુ દેવે એટલા માટે કહ્યું કે જ્ઞાન તો એ કે જે સમયે, હા જી, હવે આ સમય આવ્યો, હાજર તો થયું નહીં, અને હાજર થયું શું થયું, અજ્ઞાન, કે સાલો એ જ હરામખોર નડ્યો મને, નિતર તો મારે થઈ જાય, મારો થઈ જાય, હું કરી શકત, પણ મને આનું આ નેડા, મને આ કારણ, નિમિત્ત ઉપર દ્રષ્ટિ ગઈ. દ્રષ્ટિ ક્યાં ગઈ? નિમિત્ત બહારમાં ગઈ. પરિણામ બગડી ગયા, સ્વને ભૂલી દીધો, પાછો પર આશ્રિત થઈ ગયો, ફરી સ્વરૂપ તો આશ્રવનું જ છે, એમાં સંવર ક્યાં આવ્યો તારો? તો ધર્મ સંવરથી થાય કે આશ્રવથી થાય? કસાઈનો આશ્રવ તો થવાનો જ, જેવો તમે પરમાં દ્રષ્ટિ દીધી એટલે આશ્રવ શેનો થાય? કસાઈનો, વિભાવ જ થાય, બીજું શું થાય? હવે આ જે ધારા છે, અહીંયા જે ચૂકવાનો છે, આ ગ્રંથિભેદ ક્યાં આવીને ઉભો રહીએ છીએ સમજવું છે આપણે, કે કઈ જગ્યાએ ગ્રંથિભેદ કરવાનો છે, કે જે જગ્યાએ આપણે કંઈ ને કંઈ કામ કરીએ છીએ, કરીએ છીએ ભાવથી કરીએ છીએ, પણ પરિણામ ન આવ્યું, આપણે તરત જ ન આવ્યું પરિણામ એટલે એની ખતવણી શરૂ કરીએ, એનું પૃથ્થકરણ કરીએ અને બહાર ઉપર ચાલ્યા જઈએ. જ્ઞાનીઓ કહે છે કે સુખ ને દુઃખ એ મનના ખેલ છે, ખરેખર સુખ પણ નથી ને દુઃખ પણ નથી, તારી કલ્પના સિવાય કંઈ નથી, તું અનુકૂળ માનતો બધું સુખ જ છે ને તું પ્રતિકૂળ માનતો બધું દુઃખ છે. ગમે તેવું આપણને એમ થાય કે આની તો સ્થિતિ કેટલી સરસ છે, એટલી સુખી હશે એમ એને પૂછવા જાય ને, પછી ખબર પડે ને ભાઈબંધી કરવી જોઈએ પહેલાં, પછી અડધી ચા પીવાની, પછી પૂછવાનું કે ભાઈ તો સુખી છો ને, તો કે કાંઈ કહેવા જેવું નથી. લે તો મને તો એમ કે તું આમ મર્સિડીઝમાં ફરસ તો માં સુખી આવીશ. બહુ મુશ્કેલી છે તે સમયે પરિણામોને જાળવવાની. સુખને એટલે જ્ઞાની રમણ મહર્ષિનું વગેરે બધાના વાત મૂકે છે જ કે છે કે જે પરિસ્થિતિ છે તે થવાની છે તે જ, એને અટકાવી શકાતી નથી. હવે કઈ વસ્તુનું પરિવર્તન થઈ શકે છે અને કઈ વસ્તુનું પરિવર્તન થઈ શકતું નથી એનો વિવેક એ ધર્મ છે. તો મેં પૂર્વે બાંધેલા કર્મો છે એ ઉદયમાં આવે છે, એ જ મારું પ્રારબ્ધ છે, તો મારા પ્રારબ્ધમાં ફેરફાર થઈ શકતો નથી. આ વાત એક ને એક વાત અનંતા જ્ઞાનીઓએ અનંતવાર કરી કે પ્રારબ્ધનો ઉદય છે એ પૂર્વકર્મને આધીન છે, એ કોઈ કોઈના આશીર્વાદ અને કોઈના વરદાનને કારણે કે અભિશાપને કારણે એમાં ફેરફાર થાય નહીં. કૃપાળુ દેવે સૌભાગભાઈને આ વાત ઘણી વાર સાદા શબ્દોમાં સમજાવી કે જે થવાનું છે તે થશે અને જે થવાનું હશે તે થઈને જ રહેશે. તમે મોહ રાખો કે ન રાખો, કુટુંબની ઉપાધિ કરો કે ન કરો, સમાધાન મળે આપણને? સૌભાગભાઈનું પૂરતું મળ્યો કે બાપા સમજવું જોઈએ? વાંચી છીએ ત્યારે આપણે આપણી જાતને દૂર રાખીએ છીએ, સ્વાધ્યાય વાંચીએ છીએ ને સાંભળીએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે આ સૌભાગભાઈ અમતા અમતા મીંડા જ કુટુંબનું લઈને, એલા સૌભાગભાઈને મુખ બાજુમાં અહીંયા તારી જાતને મૂકી દે. જ્યારે તું વાંચે છે ત્યારે કુટુંબ મોહની વાત કરે છે ત્યારે ભાઈ સૌભાગ તો નિમિત્ત છે, વોટ અબાઉટ યુ?
હે સૌભાગભાઈને નહીં, સૌભાગ્યને કહે
છે. અને એ તો પામી ગયા, એણે તો મહામુનિઓને દુર્લભ એવી સમાધિ પ્રાપ્ત કરી લીધી. ભલે કૃપાળુ દેવે પાંચ સાત વાર લખ્યું, આપણને એમ થાય કે કેવું બરાબર રહો, ભગવાને બરોબર કીધું. અરે ભગવાને કીધું એમાં તને સાંભળવાનો જરાક આનંદ આવી ગયો. હા પણ ભાઈ એને કીધું ત્યાં એ વાત છે, એ પુરુષને તો આ પુરુષના શબ્દની કેટલી અસર થતી હશે, કેટલા પરિણામમાં કેટલી બધી ફેરફાર થતા હશે, અને એ વાંચતા આપણને કાંઈ ન થાય, જાણે કાંઈ બન્યું નથી આપણા જીવનમાં, આપણને કશું જ સ્પર્શતું નથી, એમ વાંચી જઈએ. આ સંવેદન વિનાનું શ્રવણ છે, સંવેદન વિનાનું શ્રવણ છે. એટલે કથા વાર્તા પણ આપણે જ્યારે જાણીએ છીએ કે ઓહો હો શું સતી સીતારે દુઃખ, શું દમયંતીને, અને શું આમ રઘુનાથના જેડા ટાયડા કોઈના નવટડે રઘુનાથજીના જેડીએ, કેવી મજા આવે ગાવાની. અરે ભાઈ, જ્ઞાનીઓએ આ વાત કીધી છે એ આપણને લાગુ પડે ખરી? આ તત્વ શ્રવણ અને જ્ઞાનધારા, બસ સમીહા જો હોત શ્રવણ સમીહા, તો જ્ઞાનીએ કીધેલી વાત એનું જે પરિણમન છે એ જીવમાં સદૈવ હર કાર્યે, કૃપાળુદેવ લખે છે ને, પ્રસંગે પ્રસંગે, કાર્યે કાર્યે, પ્રવૃત્તિએ પ્રવૃત્તિએ હાજર રહે. બસ હવે તું કંઈ પણ કરતો હો તે સમયે આ જ્ઞાનધારા, આ પ્રવાહ, આ ઝરણું, આ વિચાર, આ સમજણ ચાલુ રહેવી જોઈએ. આ ચોથી દ્રષ્ટિમાં આવેલા જીવની ભૂમિકા છે કે આ ચાલુ રહીએ, તને સંકેત થયા વિના આનું પરિણામ જ આવે, બીજું શું આવે? આનું પરિણામ જ આવે. જીવ સંસારની દૃષ્ટિએ નિસમાપ્ત થઈ ગયા એટલે સંકેત. સંકેત થવાથી કાંઈ બીજો જિંદગીમાં કાંઈ બીજો ફેરફાર થાય? જે ફેરફાર થાય છે એ દ્રષ્ટિમાં જ થાય છે, સમજણમાં જ થાય છે, અને સમજણને કારણે જે શાંતિ સમાધિ જે છે એની અંદર ફેરફાર થાય છે. કાંઈ બાકી કાંઈ કોઈ એને સંકેત એને સિંગડા ઉગતા નથી. ખૂબ સમજીને આગળ, વિશેષ આમાં તો આ ગાથાઓ તો 23 ગાથાની દ્રષ્ટિ છે, એટલે એની અંદર એક એકનું ખૂબ વિશ્લેષણ આપ્યું છે સમજાવીને. આ પ્રાણાયામનું આપ્યું છે, આ શ્રવણનું આપ્યું છે, બધા ખૂબ આવશે એમ આપણે વિચારીશું. વિવેચન પંડિતજીએ બહુ સરળતાથી કર્યું છે, બહુ સારું કર્યું છે, એટલે ખરા થોડુંક હોમવર્ક કર્યું હોય તો વાંધો ન આવે.